તારીખ 31/12/1987 ના દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા.
કેટલા વર્ષ સાચો 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 કેટલા વર્ષ સાચું કેટલી સાચું તો બધા મૂકી જાય છે અને આપણે અત્યાર સુધી ફાઇલો બંધાવી છે. લિસ્ટ મગાવવું એમ મગાવવાનું કઈ
કેટલા
सात्विक प्रश्न समाधान तो आए कुछ एक 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 गोष्ट मिळते काढे काढे भी के मिळते तो केवळ तो कोई उपाय तो छे ના વચનામૃતમાં એવું આવે છે કે એક એક દોષ કાઢવા પડતા નથી. અંદરમાં નજર કરે તો ચૈતન્ય રચના કરવું પડશે એમ છે ને, અને બધા દોષ માંગીને ભૂખો થઈ જાય. તો એમણે તો સમાધાન સાથે સાથે આપી જ દીધું છે કે તું અંદરમાં નજર કર, તારો જે નિર્દોષ પરમાત્મા છે એનો આશ્રય લે તો બધા દોષ આપોઆપ કઈ ને આવે છે. શું છે કે મુખ્ય દોષ તો દર્શન મોહનો છે. ચારિત્ર મોહના તો અનેક વિવિધ પ્રકારના દોષ છે, એમાં કેટલાક દોષને સામે એનું મારણ છે કે જે માન છે એમાં વિનમ્રતાથી જાય, લોભ છે ઉદારતાથી જાય, ક્રોધ છે ક્ષમાથી જાય, તો બીજા અનેક પ્રકારનો નાના મોટા દોષ થતા હોય એનું શું કરવું, આ પ્રશ્ન મૂંઝવતો હોય. તો કે એની એટલી ચિંતા કરવાની જરૂર નથી, દર્શન મોખ જાય એટલે ક્રમે ક્રમે ચારિત્ર મોહ જશે અને જેમ જેમ સ્વરૂપ આશ્રય લેવાશે તેમ તેમ જશે, આપોઆપ જ જશે. એક એક દોષને કંઈ પછી પકડવાની જરૂર નથી કે ચિંતા કરવાની જરૂર નથી. શ્રમની વાતોમાં તો શું છે કે મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાયનો દોષ ટાળવાનો હોય છે મુખ્યપણે. મુમુક્ષુની ભૂમિકામાં પ્રથમ પરિભ્રમણની વેદના આવે છે ત્યારે સંસારની ઉપાદેયતા સંબંધીના અમુક જે ખોટા અભિપ્રાયો હોય છે, આના વગર ન ચાલે ને, આમ કર્યા વગર ન ચાલે ને, આમ કર્યા વગર ન ચાલે ને, આટલું તો કરવું જ જોઈએ ને, આટલું તો આમ કરવું જ જોઈએ ને, શું એ બધા અભિપ્રાયોમાં કેટલાક અભિપ્રાયોનો નાશ થાય છે, કેટલાક અભિપ્રાયો ઢીલા પડે છે. પછી પૂર્ણતાનું લક્ષ આવે છે ત્યારે પણ બીજા કેટલાક અભિપ્રાયોમાં ફેરફારો થાય છે. ને જે ખોટા અભિપ્રાયો છે એ છૂટતા જાય છે, અમુક ઢીલા પડતા જાય છે. એમ જેમ જેમ મુમુક્ષુની ભૂમિકામાં આગળ વધતો જાય છે એમ અભિપ્રાય ખોટા અભિપ્રાય વિપર્યાસો અભિપ્રાયનો વિપર્યાસ જે છે એ મટવાથી પછી દર્શન મોહનો અભાવ થાય છે અને સ્વાનુભવ પ્રગટે છે. જ્યાં સુધી પ્રયોજનભૂત વિષયમાં વિપરીત અભિપ્રાય રહે ત્યાં સુધી સ્વાનુભવ ન પ્રગટે, કેમ કે ત્યાં સુધી પોતાના સ્વરૂપની અધિકતા નથી આવતી. જ્યારે ભાવભાષણ થાય છે ત્યારે આખા જગતની કિંમત ઉડી જાય છે, જગતના કોઈ પદાર્થ, કોઈ વસ્તુ, કોઈ પ્રસંગ એની એટલી અધિકતા ન આવે જેટલી આત્મ સ્વરૂપની અધિકતા આવી જાય છે ભાવભાષણમાં. એટલે ભાવભાષણ પછી અનુભવ થાય. જ્યાં સુધી સ્વરૂપની અધિકાઈ ન આવે ત્યાં સુધી અભિપ્રાયમાં બીજી અધિકતા રહી છે એ પરિણામને સ્વરૂપ સન્મુખ થવા ન દે, પરિણામનો ઝુકાવ બહાર જ રહ્યા કરે. એટલે મોક્ષની ભૂમિકામાં જગતની અધિકતા છોડવા સંબંધીના જેટલા જેટલા અભિપ્રાયો છે એ બધા અભિપ્રાયો જુદા જુદા તબક્કે બદલતા જાય છે, ઢીલા પડતા જાય છે, બદલતા જાય છે, અને સરવાળે અભિપ્રાયનો વિપર્યાસ નાશ પામીને અનુભવ પ્રગટ થાય છે. સરવાળે તો એમ છે, અલ્ટિમેટલી આખરમાં એમ થાય છે, એ પહેલાં તો જે ક્રમે અભિપ્રાયનો દોષ પહેલાં મટે છે, પ્રતિબંધક દોષો મટે છે પહેલાં, એ બે વાતચાલી મટે છે, પ્રથંગનો દોષ પહેલાં મટે છે. એ બે ત્રણ પ્રકારના મોટા દોષ છે એ મનુષ્યની ભૂમિકાના ક્રમમાં જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ મળતો જાય. હા પણ હા એમ લાગે, પણ એમ એટલું બનતું નથી, એ હકીકત છે ને. એ વચનામૃત વાંચ્યા પછી કેટલાય એમ કરી નાખ્યું, જુઓ તો કોઈ નહીં નીકળે, એકે નહીં નીકળે. એટલે શું છે, એ વિષયથી થોડો અજાણપણું રહ્યું છે. અને એ તો દરેક ભૂમિકાની વાત એમણે પણ કરી છે, જુદી જુદી ભૂમિકાની વાત તો કરી છે. જ્યાં જે યોગ્ય હોય ત્યાં સમજવું. અલીગઢથી દ્રષ્ટિ તો અસ્થિરતા ઓર સ્થિરતા દોનો કોઈ નહીં કબૂલતી હૈ. શું છે કે પરિણામને સ્થિરતા અને અસ્થિરતા એ દ્રષ્ટિના વિષયમાં આવતી નથી. દ્રષ્ટિનો વિષય તો ત્રિકાળી ધ્રુવ છે, એટલે પરિણામની સ્થિરતા અસ્થિરતા એ ચારિત્ર મોહમાં જાય છે. ચારિત્ર મોહ હોય કે ગમે તે પર્યાય હોય, ત્યારે દ્રષ્ટિ કેવળ જ્ઞાનની પર્યાયને કબૂલતી નથી. તો સ્વરૂપ સ્થિરતા એ ચારિત્ર મોહનો અભાવ દર્શાવે છે, અને સ્વરૂપની અસ્થિરતાના પરિણામ જ્ઞાન દશામાં એ ચારિત્ર મોહના સદભાવને દર્શાવે છે. અને એની ચર્ચા ચરણાનુયોગમાં વિશેષ કરીને આવે. પણ દ્રષ્ટિનો જે વિષય છે એમાં તો એ વાત જ નથી, એમાં તો એટલો શુદ્ધાત્મા છે, એને પર્યાયની કાંઈ વિષય જ કરવાનો સવાલ નથી. એટલે એની માથા કોઈ દ્રષ્ટિના વિષયમાં રહેશે એમ કહો. એટલે એકવાર દ્રષ્ટિનો વિષય સરખી રીતે સમજાઈ જાય પછી આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કોઈ પણ પર્યાય સંબંધીને. શ્રદ્ધાનું સ્વરૂપ સમજાવવું જોઈએ, અને શ્રદ્ધાનો વિષય જે છે, શ્રદ્ધા પોતે વિષયી છે, એનો વિષય છે એની મર્યાદા કેટલી છે, બસ આ બે વાત સમજાય. સ્પષ્ટ, તો પછી કોઈ અસમાધાનનું કારણ નથી. સ્થિરતા પણ પર્યાયની સ્થિરતા છે ને ત્રિકાળી ધ્રુવમાં. ચારિત્ર મોહની બે સ્થિતિ, ચારિત્ર મોહના સદભાવ અને અસદભાવ, એમ બે દશા છે. પર્યાય બે છે, એક સ્વરૂપમાં સ્થિર થાય, એ પણ પોતાના ચારિત્રથી સ્થિર થાય. સ્વરૂપમાંથી અસ્થિરતા આવે અને બહાર જાય પરિણામો, સ્વરૂપમાં સ્થિર ન રહે, તો એ પણ એક પર્યાય છે. સ્વરૂપમાં સ્થિર રહેવું એ પણ એક પર્યાય છે, સ્વરૂપમાં જ્ઞાનીને અને સ્વરૂપથી બહાર જવા પરિણામ, એ પણ એક પર્યાય છે. બંને પર્યાય છે, એ પર્યાયને વિષય નથી કરતી દ્રષ્ટિ, એમ કહે છે. કબૂલતી નથી, એનો અર્થ શું છે કે દ્રષ્ટિ પોતાના વિષયને જ કબૂલે છે, કબૂલે છે એટલે સ્વીકારે છે કે આ મારો પરમાત્મા, એ ત્રિકાળી ધ્રુવ પરમાત્મા જેને સ્વીકારે છે, એને છોડીને એ કોઈ પર્યાયને સ્વીકારતી નથી. સર્વસ્વપણે પોતાનું સ્વરૂપ, ત્રિકાળી સ્વરૂપ, એટલું જ શ્રદ્ધામાં શ્રદ્ધેય છે. શ્રદ્ધામાં શ્રદ્ધવા યોગ્ય એટલો જ વિષય છે. એક સમયની શુદ્ધ અશુદ્ધ પર્યાય તે શ્રદ્ધામાં શ્રદ્ધેય નથી, શ્રદ્ધવા યોગ્ય નથી વાત. કેમ કે પર્યાય તો વિલીન થાય છે. જે પર્યાયનો નાશ થાય, ચાહે શુદ્ધ પર્યાય હોય, વિતરાગતાની પર્યાય હોય, સ્થિરતાની પર્યાય, એનો નાશ થાય છે. કેવું જ્ઞાનની પર્યાયનો પણ સમયે સમયે નાશ થાય છે, તો એની શ્રદ્ધા શું કરવી? જેનો નાશ થાય એની શું શ્રદ્ધા કરવી? એમ કહે છે, એનો શ્રદ્ધા કરવાનો સવાલ નથી રહેતો. અવલંબન તો શ્રદ્ધા લઈએ, જ્ઞાન લઈએ, આચરણ લઈએ, બધા જ્ઞાન લઈએ. અહીંયા તો જે મુદ્દો છે એ દ્રષ્ટિ એટલે શ્રદ્ધાનો મુદ્દો છે. દ્રષ્ટિનો શ્રદ્ધાયોગ્ય વિષય ખાલી પોતાનો ત્રિકાળી ધ્રુવ પરમાત્મ તત્વ છે એટલો જ છે. એથી ઓછું પણ નહીં ને એથી અધિક પણ નહીં, બસ એવી ચોક્કસ વાત છે. એટલે દ્રષ્ટિને એ સિવાય કંઈ જો દેખાતું જ નથી ને, પોતાના સ્વરૂપ સિવાય એને કાંઈ દેખાતું નથી. પોતે નથી પોતાને જોતી, પછી ક્યાં સવાલ છે? પછી બીજાને જોવાનો ક્યાં સવાલ? પોતે પોતાને પણ, કેમ કે પોતે પણ એક પર્યાય છે. એટલે એ તો પોતાના પરમાત્માને જ્યારે વળગે છે દ્રષ્ટિ, ત્યારે પોતાનું પણ ભાન ભૂલે છે, પોતાનું પણ ભાન ભૂલે છે. જ્યારે પોતાનું ભાન ભૂલે તો બીજી પર્યાયનું ભાન ક્યાંથી એને આવે? ચોખ્ખી વાત એવું છે. એવું જાણવાનો વિષય છે, આમ આવવું જોઈએ, આમ હું ટેલી કરવાનો છે, પોતાના પરિણામ સાથે મેળવણી કરવી, જાણીને મેળવણી કરવી કે છે કે નહીં, તો પોતાને સ્થિતિનો ખ્યાલ આવે, એટલી વાત છે. અવલંબન લેવાનો વિષય છે, એ શુદ્ધાત્મા છે. અવલંબન કોઈ પર્યાયનું લઈ શકાય નહીં, કેમ કે બધી પર્યાયો અનિત્ય છે. કોનો અવલંબન લેશો તમે? પર્યાય તો બધે અનિત્ય છે. હમ સંતોષ આવે એ વેદના બરાબર નથી, વેદનામાં સંતોષ ના આવે. કેમ કે વેદના ખુદ અસંતોષમાંથી જન્મી છે, પછી એનો સંતોષ ક્યાંથી આવે? વેદનામાં સંતોષ ના આવે. યથાર્થ વેદના આવે પરિભ્રમણની તો પૂર્ણતાનું લક્ષ બંધાય ઉદાસીનતાપૂર્વક, અંતઃકરણની શુદ્ધિપૂર્વક. જો લક્ષ ન બંધાય તો વેદના યથાર્થ આવી નથી. એમ લક્ષ બંધાય ત્યારે એનો સંવેગ આવે, પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષણ થઈ જાય, ઉદાસીનતા વધી જાય અને કોઈ પર્યાયમાં સંતોષ ના આવે. એના ઉપર તો આખો આર્ટિકલ છે. કૃપાળુ દેવના પત્ર નંબર 572નો નીચેનો પેરેગ્રાફ સમજાવો. નાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી તે વચનનો વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી મનનું સ્થાપન થવું સુલભ થાય છે. શું કહે છે કે માણસનું મન છે એ બહુ ચંચળ છે, ધાર્યા બાર ક્યાંય ને ક્યાંય પહોંચી જાય છે, ગણતરી બાર એની ગતિ છે. મનની ગતિ કેટલી છે? ગણતરી બારની ગતિ છે. ત્યારે પોતાનું સ્વરૂપ તો હજી સમજાયું નથી, પોતાનું સ્વરૂપ ભાસ્યું નથી, એવા મોક્ષુએ શું કરવું? કેમ કે મન હેરાન કરે છે એને. મન શું કરે છે? કંટ્રોલમાં રહેતું નથી, કંટ્રોલ બહાર જાય છે અને એને વાત તો કંઈ ગમતી નથી કે આ થાય છે, બરાબર થાય છે એવું તો નથી, આ બરાબર નથી થતું એવું સ્પષ્ટ સમજાય છે, પણ કરે પણ શું? જ્યાં પોતાનો કંટ્રોલ ન હોય ત્યાં શું કરે? ત્યારે એમ કહે છે, જીનેન્દ્રદેવે આ કહ્યું છે એમ કરીને વાત લીધી કે જ્ઞાની પુરુષના ચરણમાં મનને સ્થાપવું. પણ હવે મન એવું છે કે એ સ્થાપવું મુશ્કેલ છે, તોય દોડાદોડી કરે છે. મન જ્ઞાની પુરુષના ચરણમાં સ્થાપવું જોઈએ એ વાત માન્ય કરી વિચારથી બુદ્ધિથી, પણ છતાં મન સ્થપાતું નથી, એનું શું કરવું? ત્યારે એનો ઉપાય બતાવ્યો એને કે વચનની અપૂર્વતાથી. પહેલાં તો એમ જ્ઞાની પુરુષના વચનો જે પારમાર્થિક રહસ્ય છે એની અપૂર્વતા ભાસવી જોઈએ, એટલે એનો મહિમા આવે. તો વચનના કહેનાર પ્રત્યે પણ મહિમા આવે. એ મહિમા ક્યારે આવે? કે વિશેષ વિચાર કરે ત્યારે આવે કે આમાં આ જીવને કેટલો લાભ છે, મને કેવી રીતે આ જ્ઞાની પુરુષ બચાવે છે. જગતમાં સૌથી મોંઘામાં મોંઘી ચીજ હોય તો તે સલાહ છે. શું છે? કન્સલ્ટન્સી જેને કહે છે. શું સૌથી મોંઘી ચીજ શું છે? સલાહ છે. બહુ મોટા મોટા ઉદ્યોગપતિઓ સલાહ લેવાના જેટલા પૈસા ખર્ચે છે એટલી કિંમત બીજી કોઈ ચીજની નથી આપતા. પછી ટેકનિશિયનની સલાહ લઈએ કે ઇકોનોમિસ્ટની સલાહ લઈએ કે એડવોકેટની સલાહ લઈએ કે સોલિસિટરની સલાહ લઈએ. મુંબઈમાં સોલિસિટરનો ધંધો બહુ ચાલે. સૌથી કિંમતી વસ્તુ એ છે. કેમ કે જો સલાહ સાચી મળે તો બહુ મોટો લાભ થાય છે, સલાહ સાચી મળે તો બહુ મોટો લાભ થાય છે. એટલે અહીંયા પણ જ્ઞાની પુરુષ છે તે એમના વચનો દ્વારા જીવને અનંત દુઃખથી બચાવવા માટે અને અનંત સુખની પ્રાપ્તિ કરવા માટેની સલાહ આપે છે. હે, એને પણ એ પણ નિષ્ફળ થઈને મફતમાં પહેલા બોર્ડ મારી દીધું છે કે નો ચાર્જ. હા, અમારી જે સલાહ છે ફ્રી ઓફ ચાર્જ ત્યાં બોર્ડ મારી દો છે.
હા,
જેને સૂજે એ આવે, સૂજવું જોઈએ કે મારે સલાહ લેવા જવું છે. માણસનું જીવન બદલાઈ જાય છે નાની પુરુષના વચનથી, એ વચન ઉપર વિચાર કરવાથી. પછી જ્યારે એમની સલાહની કિંમત આવે છે એટલે કે પોતાને જ્યારે પોતાના આત્મા ઉપર એની અસર આવે છે, એને લઈને આત્મા અશાંતિથી છૂટીને શાંતિમાં આવે છે. સૌથી અશાંતિ વધારે અસમાધાનની છે. અસમાધાન કયો, કન્ફ્યુઝન કયો, ટેન્શન કયો, તણાવ કયો, મૂંઝવણ કયો, એને એનું દુઃખ અને અશાંતિ સૌથી વધારે છે. એ જ્ઞાની પુરુષના વચનો મળતા સમાધાન થાય છે, શાંતિ આવે છે. અને એ શાંતિની જ્યારે કિંમત કરતા જીવ સુખ શીખે છે ત્યારે એને જ્ઞાની પુરુષ પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. કેવી અપૂર્વ દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે કે આ જીવને તરવા માટે, આખો સંસાર સમુદ્ર તરવા માટે ખરેખર આ મહાપુરુષે મારા માટે જ અવતાર લીધો છે. એટલે મારા માટે તો એ અનંત તીર્થંકરોથી પણ નજીક છે. એને પરમાત્મા દેખાય છે, પરમેશ્વર દેખાય છે. એ અપૂર્વ દ્રષ્ટિએ જ્યારે જોવે છે, એવી જ્યારે ભૂમિકા આવે છે, પછી મનની ચંચલતા રહીને ક્યાંય આડે વળે જાતું, પછી મન ત્યાં ત્યાં રહ્યા કરે છે. જ્ઞાની પુરુષના ચરણમાં જ મન રહ્યા કરે છે. હું અહીંયા જ રહું, એના ચરણ સાનિધ્યમાં જ રહું, એને સંઘમાં જ રહું, એના સાનિધ્યમાં જ રહું, એ એક જ વાત એને દેખાય છે, બીજું નથી દેખાતું. એટલે એનું એ રટણ થઈ જાય છે, બસ મારે એ સિવાય બીજું કાંઈ નથી, બીજે ક્યાંય રહેવું નથી, મારે બીજે ક્યાંય રહેવું નથી, બસ જ્યાં બીજે જતું મન જતું નથી એટલે ઓટોમેટિક મનની ગતિ બીજેથી અટકી જઈ. અને મનની ગતિ બીજે જે જતી હતી એ દુર્ગતિનું કારણ હતું, ઓટોમેટિક બંધ થઈ ગયું, આપોઆપ જ બંધ થઈ ગયું. સુગમતાથી મનની ગતિ અને એના ફળ સ્વરૂપ દુર્ગતિ એ બંને મટવાનું એક મોટામાં મોટું સાધન મળી ગયું, મોટામાં મોટું કારણ મળી ગયું, મોટામાં મોટું નિમિત્ત મળી ગયું. એમ કહેવામાં જરાક તકલીફ પડે છે સાંભળવાવાળાને કે નિમિત્ત નિમિત્તની વાત ન કરવી. એટલે એ બહુ મોટી વાત મળી ગઈ, સર્વશ્રેષ્ઠ વાત મળી ગઈ. પછી મનનું સ્થાપન થઈ જાય છે અને સુલભતાથી મનનું સ્થાપન થાય, જે ઘણા પ્રકારના ઉપાય કરીને કઠિનમાં કઠિન તપ, કઠિનમાં કઠિન વ્રત, કઠિનમાં કઠિન સંયમ પાળતા પણ જે મન કાબૂમાં ન આવે એ સત્પુરુષના ચરણમાં જતાં સહેજે કાબૂમાં આવે, સુલભપણે, એટલો પરિશ્રમ ન લાગે જેટલો વ્રત સંયમમાં પરિશ્રમ લાગે, ત્યાગમાં પરિશ્રમ લાગે એટલો પરિશ્રમ ન લાગે. ત્યારે એ ઉપાય કેટલો સહેલો અને સુગમ છે એની કિંમત પણ સમજાય છે. હા, સમ્યકતા તો અનુભવ પછી આવે છે, એ પહેલાં જેમ જેમ અભિપ્રાયના દોષ મળતા જાય છે તેમ તેમ યથાર્થતા આવતી જાય છે. પૂર્ણતાના લક્ષથી યથાર્થતા વિશેષ પ્રકારે શરૂ થાય છે. વેદનાથી તો યથાર્થ વેદના આવે તો ત્યાંથી શરૂઆત થાય છે, પછી પૂર્ણતાના લક્ષથી વિશેષ પ્રકારે યથાર્થતાની શરૂઆત થાય છે, પછી જેમ જેમ પોતાના દોષ અપક્ષપાતપણે નિષ્પક્ષપણે પોતાના દોષનું અવલોકન થાય ત્યારે યથાર્થતા વિશેષ વધતી જાય છે, અને જે જે દોષ અભિપ્રાય પરિણમી જાય છે એ સમ્યકપણું છે, એ યથાર્થતાનું એનલાર્જમેન્ટ છે, ડેવલપમેન્ટ છે. એટલે મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા હોય છે, અને આગળ વધીને જ્ઞાન દશામાં પ્રવેશ કરે ત્યારે એને સમ્યકતા ઉત્પન્ન થાય છે. એ સમ્યકતા નવા ભવોને ઉત્પન્ન થતા રોકે છે, ભવભ્રમણને મટાડે છે, અને અંતે સિદ્ધાલયમાં જીવને બિરાજમાન કરે છે, ત્રણ લોકનો નાથ થઈને બેસે છે. પહેલી પૂર્વ ભૂમિકા છે, યથાર્થતા છે એ સમ્યક બની પૂર્વ ભૂમિકા છે, એમ છે. પૂર્વ ભૂમિકા એ વિપરીતતા નથી, યથાર્થતા મટીને સમ્યક દર્શન થાય, એમ છે. આગળ વધીને વિકાસ પામીને સમ્યક આવે, સ્વાધ્યાયમાં તો આપણે આ સ્પષ્ટ આવે છે, અનેક વાર આવે. ભાષણ એટલે લાગવું, ભાષવું એટલે લાગવું, એટલે એ ભૂમિકાનો અનુભવ થવો જોઈએ, ફિલિંગ ફીલ થવું જોઈએ. એ ભૂમિકાનો વિચાર કરવો એક વાત છે, અને એ ભૂમિકાનો અનુભવ થવો, લાગવામાં અનુભવ થાય છે, વિચારમાં અનુભવ નથી થતો, વિચારમાં સમજણ થાય છે. તો એ વિચારથી સમજાય એક વાત છે, અને અનુભવ થાય એ બીજી વાત છે. અને ભાવ ભાષે ત્યારે વિશેષતા એ થાય છે કે એની આગળ પાછળની વાતો સમજાય છે. એક દ્રષ્ટાંત આપ્યું છે ટોડરમલજીએ, કે કોઈ પણ નોકરને તમે કોઈ કામ સોંપો કે ભાઈ આ ચિઠ્ઠી છે એ બહુ જરૂરી છે, અને તો અત્યારે ને અત્યારે ફલાણા માણસને પહોંચાડે, અને આ માણસ તને આ જગ્યાએ મળશે. નોકર સમજદાર હોય તો ચિઠ્ઠી વાંચે છે, અને ચિઠ્ઠીની અંદર લખેલા કામનું મહત્વ એને ભાસે છે, કામનો ભાવભાષણ થાય છે કે મારા જે શેઠ છે એણે મને કેટલું મહત્વનું કામ સોંપ્યું છે, અને એ ચિઠ્ઠી પહોંચે તો શું લાભ થાય, અને સમયસર ન પહોંચે તો કેટલું નુકસાન થાય. આમ આગળ પાછળનું બધી ખબર પડે એનું નામ ભાવભાષણ છે. તો શું થાય કે જો એને કામનું મહત્વનું ભાવભાષણ થયું હોય તો એ ચિઠ્ઠી પહોંચાડે, છૂટકો કરે, નહીતર હીરો ભોગે જ એને પાછો આવે. એટલે શું થાય કે હું તો ત્યાં ગયો તો પણ એ ભાઈ મળ્યા નહીં, શું કરું? એ કે કંઈ તો ભાઈ બહાર ગયા છે કે એ બહાર ગયા છે, અમને ખબર નથી ક્યાંય ગયા છે, પણ હવે બહાર ગયા છે. એટલે એ પાછો વ્યુ આવે કે ભાઈ આમ આમ જવાબ મળ્યો, જે જવાબ એને મળ્યો એ જવાબ એને ડિલિવર કરી દીધો, ચાલો મારી ફરજ પૂરી થઈ એમ માને. ભાવ ભાષણ થયો હોય એ શું કરે કે તમને ખબર નથી તો કોને ખબર હશે? માનો કે કોઈને ખબર નથી તો એ ક્યાં ક્યાં ઠેકાણે જાય છે, અત્યારે એના જવાના ઠેકાણા કેટલા, એ વિષયમાં એટલી બધી ઇન્કવાયરી કરે, એટલી બધી ઇન્કવાયરી કરે કે એને ક્યાંક ને ક્યાંક એને હગડ ગોતી કાઢે. એને હગડ કહે છે અમારી ગુજરાતી ભાષામાં. સગડ એટલે એના મળવાના ઠેકાણા સંબંધીના કોઈ ને કોઈ સંકેત પકડી લે છે. સગડ એટલે શું? એક એક માણસ ચોર કરીને ચોરી કરીને ભાગી ગયો હોય તો એના પગલા ક્યાંક પડ્યા, જે બાજુ જતા હોય એને હગડ કહે એને. હા, પગના નિશાનને એને હગડ કહે કે ઠીક આ દિશામાં ગયો છે, આપણે એ દિશામાં આગળ વધો. એના પગલા ક્યાં ક્યાં જાય છે જુઓ, આ એના પગલા છે, એવા પગલા ક્યાં ક્યાં સુધી જાય છે. હે, એને પગેરું પણ કહે છે અને સગડ પણ કહે છે. એમ જે બિન જવાબદાર માણસ હોય અને ભાવ વાસન ન હોય એ તો અહીંયાથી પાછો ગયો આવે કે ભાઈ શું કરીએ, અમે ગયા હતા પણ મળ્યો નહીં, એટલે કામ ન થયું. જેને એ કામ થવું જરૂરી લાગે છે એ એની પાછળ પડી જાય છે અને અંતે એને ગોતીને એ વાત પહોંચાડે છે. એ વખતે શેઠને પૂછવા ન જાય કોઈ, એમ કે ભાઈ અહીંથી અહીંથી તો બહારગામ ગયા ગયા છે. ક્યાં ગામ ગયા છે? આમ તો બહુ દૂર નથી ગયા, 25-30 કિલોમીટર છે. હં, ત્યાંય ગયા છે અને ફલાણી જગ્યાએ જવાનું કહેતા હતા. તો નો અમદ તોય પાછો બી આવે કે બહારગામ ગયા આપણે શું કરીએ. ઓલો એ શેઠને પૂછવા ન રહીએ, એ સીધો 25 કિલોમીટરની મુસાફરી કરી નાખે અને એને પહોંચાડીને આવે. પછી શેઠને કહે કે ભાઈ આમ થયું છે, મારે પહોંચાડવી જરૂરી લાગી હતી એટલે એ જ્યાં હતા ત્યાં હું પહોંચી ગયો હતો. ત્યારે શું શું છે કે બરાબર કામમાં જવાબદાર માણસ. એટલે કામનું જેને ભાવ ભાષણ થાય એને અમારે કહેવત છે કે કોણી મારીને કુરડું કરે. કુરડું કરે એટલે ખાડો પાડી દે, કુરડું કરે એટલે ખાડો પાડી દે. પાણી પીવું તો પાણી લાવવું છે, એમાં પાણી લેવા મોકલ્યો, ત્યાં વાસણ હતું નહીં, પાણી હતું પણ અમે લાવવું છે એમાં. તો કોઈ ચીજ એવી હતી કે એને કંઈક મારી હતું અંદર ખાડો પડી જાય ને, ખાડો પડે તો પાણી ભરાય તો કોણે મારીને કોરડું કરી નાખ્યું. એ સૂજનો વિષય છે દરેક કામની. એમ ભાવ ભાષણ છે ને એમાં સૂજ બધી આવે છે. જે તે ભૂમિકાનું ભાવ ભાષણ થાય તે તે ભૂમિકામાં એ ભૂમિકાની આગળ પાછળની બધી સૂજ આવે છે અને તે ભૂમિકાનો એને અનુભવ હોય છે, એનું નામ ભાવ ભાષણ છે. એ ટોટલ મને બહુ સારો લાગતો આવ્યો છે. જેમ કોઈ નોકરને ભાવ ભાષવાથી તે તે કામ પૂરું કરીને આવે છે અને ભાવ ન ભાષે તો એમને એમ પાછો આવે છે. ભાવાસન ઉપર સારું સ્પષ્ટીકરણ આપ્યું છે. ભાવાસનનો વિષય શાસ્ત્રોમાં આવે છે, ઘણા પંડિતો સમજતા નથી. ભાવ ભાષણ તો એ કાંઈ એ બધી શું મળી એમ છે, એવું કાંઈ છે નહીં. શું કે પોતાનો પ્રવેશ ન હોય એ પછી એ વિષય ઘણા સમજતા નથી. બહુ મહત્વનો વિષય. એટલે સ્વરૂપનું ભાવ ભાષણ છેલ્લું સ્વરૂપનું ભાવ ભાષણ છે. હા, એ ભૂમિકામાં ઉત્કૃષ્ટ ભૂમિકામાં એ પહેલાં બધી ભૂમિકાનું ભાવ ભાષણ હોવું ઘટે છે. પંદરમું પાનું પત્ર છે 11 નંબરનો.
બોલ નંબર બોલો 56 ગોલ નંબર 56 માં જબ દ્રષ્ટિ અપને સ્વભાવ મેં પ્રસર જાતી હૈ તબ પાંચો સમવાય અપને જ્ઞાન મે જ્ઞેય હો જાતે હૈ શું છે કોઈ પણ કાર્ય થાય છે ત્યારે એના પાંચ એક સાથે કારણો હોય છે સમવાય એટલે સમકાળે ઉત્પન્ન થતા કારણો હોય સમવાય સમ શબ્દ છે ને સમ એટલે એક સાથે એક કાળે ઉત્પન્ન થતા કારણો પાંચ પ્રકારના હોય છે પાંચ કારણોથી કોઈ એક કાર્યની ઉત્પત્તિ થાય છે ઉપાદાન કારણ નિમિત્ત કારણ એમ કરીને કાળલબ્ધિ એવી રીતે પાંચ કારણો હોય છે તો હવે એ પાંચ કારણોનું જ્ઞાન કેવી રીતે થાય આ પ્રશ્ન એક ઊભો થાય એ પાંચ કારણો ક્યારે સમજાય તો કે દ્રષ્ટિ પોતાના સ્વભાવમાં વ્યાપી જાય ત્યારે કેમ કે દ્રષ્ટિ વ્યાપે ત્યારે જ્ઞાન યથાર્થ હોય જ્ઞાન યથાર્થ હોય ત્યારે પાંચે કારણોનું જ્ઞાન યથાર્થ થાય નહીં તો શું થાય કે કોઈ પુરુષાર્થ ઉપર જોર આપે કોઈ નિમિત્ત ઉપર જોર આપે કોઈ કાળલબ્ધિ ઉપર જોર આપે એમ જુદા જુદા કારણ ઉપર કોઈ જોર આપે છે એ યથાર્થ નથી એ પાંચે સાથે કેવી રીતે હોય અને પાંચેનો સમવાય એટલે મેળ કોઓર્ડિનેશન સમવાય એટલે પાંચે કારણોનું કોઓર્ડિનેશન કોઓર્ડિનેશનને સમવાય કહે છે એનો એપ્રોપ્રિએટ વર્ડ છે એ પાંચેનું જ્ઞાન કોઓર્ડિનેશનનું ક્યારે થાય કે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં આવી જાય ત્યારે એમ કહે છે એમાં શું લેવું છે કે દ્રષ્ટિ જ્યારે સ્વરૂપમાં આવે છે ત્યારે સર્વસ્વપણે પોતાનું સ્વરૂપ જ ઉપાદેયપણે રહે છે જ્યાં પોતાનું સ્વરૂપ સર્વસ્વપણે ઉપાદેય રહે ત્યારે જ્ઞાન પણ એવું જ થઈ ગયું વિવેકવાળું એ સર્વોત્કૃષ્ટ વિવેક પ્રગટ્યો એને જ્યારે વિવેક સર્વોત્કૃષ્ટ પ્રગટ્યો હોય ત્યારે પાંચે કારણોનો સમવાય કેવી રીતે મેળ ખાય છે એ વાત બરાબર સમજમાં આવે છે સ્વરૂપની ઉપાદેયતાને કારણે એ વાત સમજાય છે એ પહેલાં ક્યાંક ને ક્યાંક વજન ખોટી રીતે જાય ત્યારે જીવ ભૂલ કરે છે અને એનું કામ સુધરતું નથી કામ સધાતું નથી એવી સ્થિતિ ઊભી થાય એમ કહેવું છે